પણ ગરમી ગાથામાં ફી ઘટના છે. આ માનવ જીવનની સામે સત્યનું પ્રદાન છે. કોઈ હિચકિચાટ નથી, કોઈ શંકા નથી, કોઈ દ્વિધા નથી, કોઈ દ્વંદ નથી, કોઈ મૂંઝવણ નથી. અને સત્યના પાયા ઉપર ઉભા રહીને એમણે ગર્જના કરી છે કે પામે અવશ્ય મોક્ષ. આ શબ્દોની પાછળ ભારે હિંમત અને આત્મબળ છે. માત્ર આશ્વાસન નથી પણ તેનું આશ્વાસન નથી પણ તથ્યનું ઉદ્ઘાટન છે. તમે કાળની વાત જવા દો, પરિસ્થિતિની વાત જવા દો, કર્મનો બહુ બોજો છે તેની વાત જવા દો. આ બધા પરિબળો અમે જાણીએ છીએ, છતાં કહીએ છીએ કે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરી શકશો. શું પ્રમાણ? તો પ્રમાણ આપ્યું કે પામ્યા એમ અનંત છે. આ સુધીમાં અનંત જેવો મોક્ષ પામ્યા છે તો આમાંથી મોટું પ્રમાણ કર્યું. મોટું પ્રમાણ કયું? અનંત જેવો સંસારમાંથી મુક્ત બન્યા છે. પણ સાહેબ, આ કોણે કહ્યું? ભાખ્યું જીન નિર્દોષ. આ વાત જેણે કરી છે તે સાક્ષાત જીનેશ્વર પરમાત્માએ કરી છે અને તેઓ નિર્દોષ છે. રાગ દ્વેષ અને મોહ એમ ત્રણ પ્રકારના દોષોથી રહિત છે. જેમની ચેતના રાગ રહિત હોય, દ્વેષ રહિત હોય અને મોહ રહિત હોય એ નિશ્ચિત અજ્ઞાન રહિત હોય જ. અને જે અજ્ઞાન રહિત હોય એમના જ્ઞાન ઉપરના આવરણો તૂટી ગયા હોય અને સમગ્ર જ્ઞાન સંપૂર્ણ અસ્તિત્વનું જ્ઞાન પ્રગટ થઈ ગયું હોય એવી અવસ્થા જેમણે પ્રાપ્ત કરી છે તેમણે કહ્યું કે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. અને આ રીતથી અનંત જીવો મોક્ષ પામ્યા છે.
આટલી બધી મહત્વની વાત જો હોય તો જાણવું જરૂરી છે કે શું કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય. પ્રશ્ન કર્યો છે, તમામ પ્રકારની સાધનાઓ જેમ કે ધ્યાનની સાધના હોય કે મંત્રની મંત્ર જપની હોય, ધર્મની હોય કે સ્વાધ્યાયની હોય, તત્વચિંતનની કે પૂજાપાઠની હોય, સ્તોત્રપાઠની હોય કે ભક્તિની હોય, પણ સૌથી પહેલાં સાધકે શું કરવું, ક્યાંથી શરૂઆત કરવી? સમ્યક દર્શનની સાધના અને યોગની વિવિધ પ્રકારની સાધનાઓ કરતા પહેલાં સાધકે સૌથી પહેલાં શું કરવું જોઈએ? આ ગંભીર પ્રશ્ન લઈને પરમ કપડુદેવ વાત કરી રહ્યા છે. તેનું એક કારણ એ છે કે આજ સુધીમાં અનંત જન્મોમાં અનંત પ્રકારની સાધનાઓ જીવે કરી છે, છતાં તે નિષ્ફળ ગઈ છે. આ ધરતી ઉપર કોઈ પણ જીવ એવો નથી કે જે અકામ નિર્જરા કરતો ન હોય, પુણ્યનો બંધ કરતો ન હોય, શુભ ભાવ કે શુભ પ્રવૃત્તિ કરતો ન હોય. વર્તમાનમાં ભલે તે નાસ્તિક દેખાતો હોય છતાં પણ કોઈ જન્મમાં તેણે ત્યાગ પરોપકારની સાધના કરી હશે. આ જગતમાં અનંતકાળમાં અનંતવાર અનંત પ્રકારની સાધના કરવા છતાં તે સફળ કેમ ન થઈ, નિષ્ફળ કેમ ગઈ? નિષ્ફળ કેમ ગઈ તે નેગેટિવ એપ્રોચ અને સફળ કેમ ન થઈ એ પોઝિટિવ એપ્રોચ છે. એનું એવું શું બાકી રહ્યું હતું જે આ જીવે નથી કર્યું? ત્યાં સુધી આ સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધીમાં સાધનાનો પાયો નહીં નંખાય. સાધના આપણે કરીએ છીએ છતાં એવું કંઈક રહી જાય છે જેના કારણે સાધનાનું યથાર્થ પરિણામ આવ્યું નથી. પરમ કૃપાળુદેવે આ ગાથામાં કહ્યું છે કે તમે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરશો, અનંત જીવો મોક્ષને પામ્યા છે તેમ નિર્દોષ જીનેશ્વર પરમાત્માએ કથન કર્યું છે, પણ તે મોક્ષ થાય ક્યારે?
હવે પહેલી કડી લઈએ કે રોકે જીવ સ્વચ્છંદ તો. આપણે કડી છેલ્લી લીધી, પામે અવશ્ય મોક્ષ, પામ્યા એમ અનંત છે, ભાખ્યું જીન નિર્દોષ, આ પ્રસ્તાવના છે. પણ શેનાથી આ પ્રાપ્ત થાય? શું નથી કર્યું આ જીવે? સ્વચ્છંદ રોક્યો નથી. રોકે જીવ સ્વચ્છંદ તો શબ્દ વાપર્યો. આ જીવ સ્વચ્છંદનો ત્યાગ કરે, સ્વચ્છંદનો પરિહાર કરે તો સ્વચ્છંદ શબ્દને સમજી લઈએ. સ્વ અને છંદ આ બે મળીને સ્વચ્છંદ શબ્દ થાય છે. સ્વના બે અર્થો થયા, એક અર્થ સ્વરૂપ. આ ઠેકાણે સ્વરૂપ અર્થ નહીં લેવાય, કારણ કે સ્વરૂપનું તેને ભાન નથી. તો સ્વચ્છંદમાં સ્વ શબ્દનો શું અર્થ કરશો? સ્વમાં ઘણો જમેલો છે, મૂળમાં અનેક પ્રવૃત્તિઓનો સંગ્રહ છે. એ બધું લઈને એક સ્વરૂપ જે તૈયાર થયું તેને કહેવાય છે અહમ. સ્વ એટલે અહમ.
અનંત કાળમાં સ્વરૂપનું ભાન આત્માને થયું નથી, પણ સ્વ એટલે અહમનું ભાન આત્માને જરૂર છે. છંદ એટલે નાદ, નાદ એટલે ટેવ, ટેવ એટલે વૃત્તિ, ટેવ એટલે આદત, એનું એ કરવાની ટેવ, તેને કહેવાય છે છંદ. કોનો છંદ? અહમનો છંદ. વૃત્તિઓ છે, શાસ્ત્ર જ્ઞાન છે, વિવિધ ક્રિયાઓ છે, તેમાં પોતાને ગમે પોતાનો અહમ પોસાય, મનને પસંદ પડે, અહમના કહેવા પ્રમાણે ગમે તેવી પોતાની ઈચ્છા, પોતાનું ડાહપણ, તે ડોળતા ડોળતા આ જીવે ઘણી મથામણ કરી છે પણ પાર નથી આવ્યું. કારણ કે જીવાત્માને સ્વરૂપનું જ્ઞાન નથી. સ્વરૂપનો અનુભવ ન હોય ત્યારે પાંચ સત્તાઓ કામ કરે છે.
પહેલી સત્તા અજ્ઞાનની છે, સૌથી મોટી સત્તા અજ્ઞાનીની છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે અજ્ઞાનમ કુલમ કષ્ટમ, અજ્ઞાન જેવું જગતમાં બીજું કોઈ કષ્ટ નથી. એક યજ્ઞનો મંડપ હતો, હજારો બ્રાહ્મણો ભેગા થયા છે, યજ્ઞ ચાલી રહ્યો છે, મંત્રોચ્ચાર થઈ રહ્યા છે, આહુતિઓ અપાઈ રહી છે, ઘી હોમાઈ રહ્યું છે, મોટા મોટા બ્રાહ્મણો તિલક કરી બેઠા છે, તેમણે ગળામાં માળાઓ પહેરી છે, હજારો માણસો સત્કાર કરે છે અને તેની વચ્ચે સ્વાહા સ્વાહાનો પાઠ ચાલે છે. તે વખતે બે મુનિઓ મંડપની બહાર ઊભા રહીને જોરથી ઉદ્ઘોષણ કરે છે, અહો કષ્ટમ અહો કષ્ટમ, તત્વમ ન નાયતે પરમ. બહુ દુઃખો સહન કરો છો, બહુ દુઃખો વેઠો છો, બહુ તકલીફો સહન કરો છો, પણ તત્વને જાણતા નથી. યશો વિજયજી મહારાજે ભારે કટાક્ષ કર્યો છે. તેમણે એમ કહ્યું, જો માત્ર કષ્ટ સહન કરવાથી ધર્મ થતો હોય તો બળદ થાય તો સારું. જે લોકો સાધના કરે છે તેના ચરણોમાં નમસ્કાર કરીને વાત કરીએ છીએ. ટીકા નથી, પણ અહીં અજ્ઞાનની સત્તા છે. દસ વૈકલ્પમાં કહ્યું છે કે અજ્ઞાની પુણ્યને જાણતો નથી, પાપને પણ જાણતો નથી, આશ્રવ સંવર કે નિર્જરાને જાણતો નથી, બંધના કારણોને જાણતો નથી, મોક્ષના ઉપાયોને જાણતો નથી. તેવો અજ્ઞાની અહિંસાની સાધના કેવી રીતે કરશે? જીવનમાં સૌથી મોટો અવરોધ કોઈ પણ હોય તો તે અજ્ઞાનનો અવરોધ છે. માટે આત્મસિદ્ધિ શાસ્ત્રના પ્રારંભમાં પરમ કૃપાળુ દેવે બહુ પ્રેમપૂર્વક કહ્યું કે જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ આનંદ, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. આગળ
એમણે સ્વરૂપના અજ્ઞાનની વાત કરી અને અજ્ઞાન શબ્દનો અર્થ આપણે અનેક વાર કરીએ છીએ. નથી જાણતો તેમ નથી, નથી ભણ્યો તેનું નામ અજ્ઞાન નહીં. અભણ અને અજ્ઞાની બંને વચ્ચે ફરક છે. અભણ જ્ઞાની હોઈ શકે અને ભણેલો અજ્ઞાની હોઈ શકે છે. ભણેલા માટું ન લગાડશો. તુકારામ અને કબીર ભણ્યા ન હતા. કબીર તો કહે છે કે હું કાગળ અને સાઈને અડ્યો જ નથી, પણ મેં કહેતા હું આંખન દેખી ઓર તું કહેતે હો પાનમે દેખી. હું તો આંખથી જોયેલ કહું છું અને તમે તો શાસ્ત્રમાં લખેલા પાનામાં વાંચીને કહો છો. કોને જ્ઞાની કહેવો? શાસ્ત્રો ભણે અને જ્ઞાન મેળવે તે જ્ઞાન નહીં. જ્ઞાન તો આંતરિક અવસ્થા છે. માટે શાસ્ત્ર ન જાણતો હોવા છતાં જ્ઞાની હોઈ શકે છે અને અન્ય કંઈ પણ જાણતો ન હોય તો પણ જ્ઞાની હોઈ શકે છે. તેથી સાચા અર્થમાં જ્ઞાન કોને કહેવાય અને અજ્ઞાન કોને કહેવાય તેનું સ્પષ્ટીકરણ કરીએ છીએ. એક અજ્ઞાનની સત્તા જીવ ઉપર છે, કારણ કે યથાર્થ સાચું અને વાસ્તવિક એ જાણતો નથી, અને જાણતો નહીં હોય તો અજ્ઞાની કરશે શું? અજ્ઞાની પુણ્ય પાપનો ભેદ તે નવી જાણે, નય ગમ ભંગ પ્રભુપ્રાણા અઠવાદે તાણે. પૂજામાં આવે એમ છે કે અજ્ઞાની પુણ્ય પાપનો ભેદ તો જાણતો નથી, પણ નય નિક્ષેપ પ્રમાણ સપ્તભંગી નિશ્ચય નય વ્યવહાર નય એ બધી વાત કરીને હઠવાદમાં તાણાતાણ કર્યા કરે છે. તેથી અજ્ઞાની અટકીને ઊભો છે. વાંચ્યું ઘણું, સાંભળ્યું ઘણું, કર્યું પણ ઘણું, છતાં અટકીને ઊભો છે.
બીજી આપણા ઉપર વૃત્તિઓની અને વાસનાઓની સત્તા છે. અનંત કાળથી આ વાસનાઓની સત્તા આપણા આત્મા ઉપર મજબૂત રીતે કામ કરી રહી છે. તત્વજ્ઞાનમાં જૈન પરિભાષામાં સંજ્ઞા શબ્દ છે, અહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિગ્રહ સંજ્ઞા, આ ચાર સંજ્ઞાઓ છે. તેમજ બીજી 12 સંજ્ઞાઓ છે, ક્રોધ સંજ્ઞા, માન સંજ્ઞા, માયા સંજ્ઞા, લોભ સંજ્ઞા, ઓજ સંજ્ઞા, દુઃખ સંજ્ઞા, સુખ સંજ્ઞા, મોહ સંજ્ઞા, ધર્મ સંજ્ઞા, શોક સંજ્ઞા, જુગુપ્સા સંજ્ઞા. સંજ્ઞા એટલે મોહને ઓળખવાનું ચિહ્ન. આનાથી મોહ ઓળખાય. આહારની વૃત્તિ રહેતી હોય તો સમજવું કે અંદર મોહ કામ કરે છે. સંગ્રહની વૃત્તિ રહેતી હોય તો સમજવું કે પરિગ્રહ કામ કરે છે. ક્રોધનો આવેશ આવે તો સમજવું કે મોહનું શાસન કામ કરે છે. મોહ સોળે કળાએ ખીલ્યો છે, મોહનું જોર છે, મોહનું સામર્થ્ય છે. સંજ્ઞા એટલે ચિહ્ન, લક્ષણ. આ 16 સંજ્ઞાઓનું શાસન આ જીવાત્મા ઉપર રહેલ છે.
બીજી મોહ અને કસાયની સત્તા. તમે ભલે ગમે તે માનતા હો પણ અધિકાર મોહનો છે, અધિકાર કસાયોનો છે. એ આપણને તાણી જાય છે, ખેંચી જાય છે, ભૂલભુલાવણીમાં નાખી દે છે. છેલ્લે કહીએ છીએ કે મારે ક્રોધ નહોતો કરવો અને થઈ ગયો. કેમ? તું બહારગામ ગયો હતો. થાય કેવી રીતે? પણ આ સત્તા કામ કરે છે. ચોથી સત્તા અહંકારની સત્તા, અને છેલ્લી 5મી સત્તા તે પોતાની ઈચ્છા અને પસંદગી પ્રમાણે પોતાનું ડાપણ દોડવાની સત્તા. આ 5 સત્તા તળે જીવ જે પણ કરે છે તેને જ્ઞાનીઓ સ્વચ્છંદ કહે છે. અજ્ઞાનની સત્તા, વૃત્તિઓ અને વાસનાની સત્તા, મોહને કસાયોની સત્તા, અહંકારની સત્તા અને ઈચ્છા પ્રમાણે ડાપણ દોડવાની સત્તા, આ 5 સત્તાઓનો સરવાળો તેનું નામ સ્વચ્છંદ છે.
જે વાંચન થયું એની થોડી વિચારણા કરી લઈએ. વિષય આજનો વિચારણાનો જે ગાથાનો છે એ સ્વચ્છંદનું સ્વરૂપ સમજવાનું, અને સ્વચ્છંદને સ્વરૂપ સમજ્યા પછી એ સ્વચ્છંદને છોડવા માટે થઈને ઉપાયો પણ આવશે, એ પણ કરવાના છે. અહીંયા તો સ્વચ્છંદ કઈ રીતે આ જીવને અવરોધ ઊભો કરે છે એ વાત કરવી છે. એટલે શીર્ષકમાં મારા શ્રી લેખું, સાધનામાં બાધક, એવું પરિબળ છે સ્વચ્છંદ. પણ કોને? સાધકને. જે સાધક નથી એને આ કંઈ લાગુ પડતું નથી. સંસારની અંદરમાં રેચા મેચા હોય, રાચી માચીના સંસાર માણતા હોય, ભોગ વિલાસની વૃત્તિઓ હોય, એને તો સ્વચ્છંદ ઉલટો મદદરૂપ થાય, એને અવરોધ ન હોય. હા, અહીંયા તો પરમાર્થ માર્ગમાં જેને સાધના કરવી છે, જેને આત્મહિત કરવું છે, જેનો જીવનમાં લક્ષ્ય મોક્ષ છે, મુક્તિ છે, જેને કોઈ પ્રકારે આ પરિભ્રમણથી છૂટવું છે, એવી તાલાવેલી જેને લાગી છે એને કહેવાય સાધક. એ સાધકને સાધના કરની શરૂઆત કરતા પહેલા આ વાતનો વિચાર કરવો અનિવાર્ય છે કે મને સાધનાના માર્ગમાં કેમ જવું, શું કરવું એની તો ખબર પડી, ઉપદેશ આપ્યો તો, પણ એમાં અવરોધ ક્યાં ક્યાં આવશે એ પણ જાણવા પડશે. અવરોધ નહીં જાણ્યા હોય તો સાધનાનો માર્ગ બહુ કઠણ પડશે, કદાચ બળ ઓછું પડશે તો ત્યાંથી પાછો ફરી જશે, બધું છોડી દેશે. ઘણાય આવા દાખલા ધર્મકથાઓમાં પણ મળશે કે છેવટે જીવ નાસ્તિક પણ બની જાય. આ ધર્મને, આ ભગવાનને, આ શાસ્ત્રને આ બધા ગપ ગોળા છે, આમાં સાચું કંઈ છે નહીં, લોકોને ભ્રાંતિમાં નાખવા છે, ધર્મગુરુએ પોતાના પેટ ભરવા છે એટલે આવા બધા ઊભા કરી દીધા છે, હકીકત આમાં કંઈ છે નહીં, આવું પણ જીવ વિચારતો થઈ જાય છે. ત્યાં જે કોઈ પરિબળ કામ કરે છે ત્યાં મુખ્ય પરિબળ આ સ્વચ્છંદનું છે, કારણ કે પોતાની માન્યતાની સાથે આ વ્યવહાર ધર્મનો એને ક્યાંય મેળ બેસતો નથી, એટલો એનો વિરોધ કરવા માટે થઈ અને આ બધા પ્રલાપ કર્યા કરે. તો એમાં અહિત તો પોતાનું છે, બીજાને તો કંઈ લાગતો ઓળખતો નથી, પણ એ જીવના લક્ષમાં આવતું નથી એટલે એને અવરોધ શબ્દ વાપર્યો કે આ જીવને માટે અવરોધ છે. શેમાં? સાધનામાં. મારા સાહેબે સરસ શીર્ષક આપ્યું છે, સાધનામાં બાધક છે. સાધનામાં બાધક છે, એ અવરોધક છે. આ પરિબળ બહુ મહત્વનું છે. મહત્વનું એટલા માટે છે કે અનાદિના સંસ્કારથી આપણે સ્વચ્છંદને પોષણ આપ્યું છે. આ સ્વચ્છંદ કે આપણે આ જન્મ આવીને ક્યાંય શીખા નથી. હં, આ સ્વચ્છંદને લગતું કોઈ શાસ્ત્ર ક્યાંય જોવા નહીં મળે. આ સ્વચ્છંદને લગતો ક્યાંય અભ્યાસક્રમ નથી. આ સ્વચ્છંદની શિક્ષણ આપે એવી કોઈ શાળા કોલેજો યુનિવર્સિટીઓ નથી, અને છતાં આ જીવને સ્વચ્છંદ છે. ક્યાંથી આવ્યો? અનાદિના સંસ્કારમાંથી દ્રઢ થયેલો આ સ્વચ્છંદ છે. એ સ્વચ્છંદ પોતાને જ બાધક છે, અવરોધક છે. શેમાં? મોક્ષ માર્ગમાં, મુક્તિના માર્ગમાં. એને લક્ષમાં રાખીને આ ગાથાની શરૂઆત મારા સાહેબે જે કરી છે તેમાં પહેલી જ વાત એ કરી દીધી કે રોકે જીવ સ્વચ્છંદ તો. આ તો બહુ મોટો છે. જો અને તો આપણી ભાષામાં આવે ને, જો અને તો, આ તો આવે ને બહુ મોટો. એ તોનું નિવારણ ન થાય ત્યાં સુધી જો કામ ન કરે. જો આમ થશે તો આમ, તો એ તોનું નિવારણ થાય તો જો કામ કરે, નહીં તો જો કામ ન કરે. તો અહીંયા એ વાત કરી છે, તો પામે અવશ્ય મોક્ષ. એ પણ એક બહુ અગત્યનું ચરણ છે. ચાર ચરણમાંથી પેલું સ્વચ્છંદ રોકવાની વાત કરી, બીજું અવશ્ય મોક્ષની વાત કરી. મહારાજ સાહેબે અહીંયા બીજા પારામાં બહુ સરસ એ વાત લીધી જ છે. એ બહુ મોટું સાહસ હોય તો આ વાત કરાય. પામે અવશ્ય મોક્ષ જે સમયની અંદરમાં આપણે છીએ અને જે કાળમાં આ ગાથાઓ લખાણી છે કૃપાળદેવ દ્વારા, એ બંને સમયનો કો બહુ લાંબુ અંતર નથી, લગભગ એ જ કાળમાં આપણે પણ છીએ. અને જ્યારે કહે છે કે આ કાળમાં મોક્ષ નથી, આ કાળમાં ક્ષાયિક શંકિત હોય નહીં, કેવળ જ્ઞાન હોય નહીં, એની ઉપરવટ જાય અને કોઈ સાહસથી એમ કહે કે અવશ્ય મોક્ષ પામે. અહીંયા કે એમ નથી કહ્યું કે આ કાળ સિવાયના જીવ મોક્ષ પામે, એવું નથી કહ્યું. આ કાળ સિવાયના જીવ અવશ્ય મોક્ષ પામે એવું જો એમણે કહ્યું હોત તો વાત બરાબર છે, એવું તો કંઈ છે નહીં. તો મોટા સાહસથી વાત કરી છે. અને કૃપાળુજીએ તો અન્યત્ર પણ કહ્યું છે કે આ કાળમાં મોક્ષ નથી એવું અમે માનતા નથી. એ કોઈ માનતા હોય તો એને માન્યતા મુબારક. અમારે એની સામે કોઈ મતભેદ ઊભા કરી અને કોઈ મંડનખંડની પ્રવૃત્તિ કરવી નથી. અમે તો એમ કહીએ છીએ કે આ કાળની અંદરમાં પણ જીવ યથાર્થ પુરુષાર્થ કરે તો મોક્ષને પામે. અને આ યથાર્થ પુરુષાર્થ કરવામાં જીવને જે બાધક પરિબળો છે એમાંનું આ એક સ્વચ્છંદ પણ છે. બીજા પણ પરિબળો છે, પણ સ્વચ્છંદ જો જાય તો બીજા પરિબળોને જીતવા સહેલા છે. કારણ કે અનાદિનો કુસંસ્કાર અંદરમાં દઢ થયેલો છે. આપણે છોકરો કોઈ બીજા અનિષ્ટના ઓલા માર્ગ ઉપર ચડી ગયો હોય કે ભાઈ આમ તો આપણે વ્યવહારમાં કહીએ છીએ કે હમણાં એના છંદે ચડી ગયો છે, એને રવાડે ચડી ગયો છે. આ રવાડા શબ્દ આપણો કાઠિયાવાડી શબ્દ છે, એને રવાડે ચડી ગયો છે. આ આત્મા પણ એને રવાડે ચડી ગયો છે. ક્યાં? અજ્ઞાનને, મિથ્યાત્વને, મોહને, કસાયોને, આ બધા રવાડે ચડી ગયેલો જીવ છે. આવે એટલા ઠેકાણે આવતો નથી. તો આપણે બાળકને ઠેકાણે લાવવા માટે એને કેટલો પ્રયત્ન કરીએ, એની સંગત છોડાવીએ, ધમકાવીએ, ફોસલાવીએ, કંઈક બીજા એને પ્રલોભન આપીએ, પણ ગમે તેમ કરીને એમાંથી એને છોડાવો. કા? આપણું બાળક છે. આપણા બાળકની જે આપણે ચિંતા કરીએ છીએ, આપણા આત્માની ચિંતા નહીં કરવાની. બાળક કરતાં આત્મા ગૌણ ગણો, આપણા બાળક કરતાં આપણા આત્માને આપણે ગૌણ કરવાનો છે, સમજવાનો છે. આ આત્મા તો આપણે પોતે છીએ, સમજીએ તો. પણ જ્યાં સુધી એ વાત બેસતી નથી ત્યાં સુધી પહેલાં અનિષ્ટમાંથી છૂટાતું નથી. કયું અનિષ્ટ? સ્વચ્છંદનું. એમાંથી છૂટાતું નથી, કારણ કે હું આત્મા છું એવું એ માનતો જ નથી. હજી તો એમ માને છે કે હા, બધા ધર્મશાસ્ત્રમાં લોકો કહે છે, ધર્મગુરુ ઉપદેશ આપે છે કે તું આત્મા છો, અને અમે એ કહે છે એટલે માનીએ છીએ, પણ હજી અમને અનુભવમાં આવતું નથી એટલે સ્વીકાર કરતા નથી. એ વાત કહે છે સાચી છે એટલું માનીએ છીએ અને લોકોને કહીએ પણ છીએ, પણ અમને અનુભવમાં આવતું નથી એટલે અમારો અંદરથી સ્વીકાર નથી. પણ જાહેરમાં બોલે તો સારું ન લાગે એટલે બોલતો નથી, પણ અંદરમાં ભાવ આવા પડેલા હોય, કારણ કે એના વ્યવહારમાં બધી જગ્યાએ દેખાઈ આવે છે. એ આત્માકાર થઈને ક્યાંય પણ પ્રવૃત્તિ કરતો નથી, દેહને આગળ રાખીને એ પ્રવૃત્તિ કરે છે. આ મોટામાં મોટો સ્વછંદ છે વિચારે તો, કારણ કે અજ્ઞાનને કારણે દેહને આગળ કર્યો છે, પોતે દેહરૂપ માને છે. આ દેહ સુખી તો પોતે સુખી, દેહ દુઃખી તો પોતે દુઃખી. હવે આ જ્ઞાન છે કે અજ્ઞાન? જો એ અજ્ઞાન હોય, જાણ્યું છે, સદગુરુએ કહ્યું છે, શાસ્ત્રએ કહ્યું છે, અજ્ઞાન છે, જાણીએ છીએ, અને છતાં છોડવું નથી, પાકું છે, આ સ્વછંદ? બીજો સ્વછંદ કયો? જાણવા છતાં છોડવું નહીં, જ્યાં સમજવા છતાં એમાંથી બહાર નીકળવું નહીં. સત્યને સમજવા છતાં સત્યનો સ્વીકાર નહીં, અસત્યને સમજવા છતાં અસત્યનો ત્યાગ નહીં. આવી આપણી દશા હોય તો અને આપણે મોક્ષની ઈચ્છા રાખીએ, મુમુક્ષુ કહેવડાવીએ, તો આપણે વિચારવું જોઈએ કે વાત કેટલી યોગ્ય છે. ભલે આપણે મુમુક્ષુ કહેવડાવીએ પણ મોક્ષની પ્રાપ્તિ નહીં થાય, એ લખી રાખવાનું. આવી દશા હોય, મુમુક્ષુ કહેવડાવતા હોય, એથી કરીને આપણી કોઈ મોક્ષની પ્રાપ્તિ થઈ જશે એવું કંઈ માનવા જેવું છે નહીં. માટે બરાબર સાવધાની રહેવું પડે. અહીંયા એની વાત કરતા કહે છે આગળ કે સત્યના પાયા ઉપર ઊભા રહીને ગર્જના કરી કે પામે અવશ્ય મોક્ષ. ગર્જના કરી, શબ્દ સરસ વાપર્યો મારા સાથે. કારણ કે આ જ્યાં મોટાભાગે લોકો એમ માનતા હોય કે આ કાળમાં તો આમ હોય ને આ ન હોય ને આ ન હોય ને આવું બધું વિચ્છેદ ગયું છે ને ઘણી બધી વાતો થતી હોય એની અંદરમાં એવડા મોટા લોકસમૂહની સામે મેદાને પડીને એમ કહેવું પડે તમારી વાત ખોટી છે, હું કહું તે સાચું છે, એ કેવડું સાહસ છે. સોક્રેટિસે આ સાહસ કર્યું, પરિણામ શું આવ્યું? ઝેરનો પ્યાલો આપ્યો, પી જાઓ, તમારી વાત સાથે અમે સંમત નથી. એ તો પ્રેમથી પી ગયા, એને તો કોઈ સવાલ નહોતો. મહાત્માને શું લાગે વળગે, ઝેર શું, અમૃત શું? અને એ તો જાણે છે કે મરનારો બીજો છે, હું નથી, તો મને શું ફરક પડે છે. આટલી દ્રઢતા હતી એટલે મહાત્મા સોક્રેટિસ ઝેરનો પ્યાલો પી ગયા. તો એના માંથી સમજવાનું તો એ છે કે આવડા મોટા સાહસથી આ પુરુષે જ્યારે આપણને કહ્યું અને આપણે એને આપણા આરાધ્ય દેવ માનતા હોય અને આપણે જેની વાત નહીં માનીએ તો કોણ માનશે? એની વાત આપણે જ નહીં સ્વીકારીએ તો ભલા કોણ સ્વીકારશે? વિચારો, જેમને પરિચય જ નથી, જેણે બહુ સાંભળ્યો નથી, એને શું દોષ દેવો? દોષ તો આપણામાં ભરેલો છે કે વાત સમજી છે, પરિચયમાં આવી છે, માનીએ છીએ અને પાછું આપણું જે કંઈ પ્રવૃત્તિ ચાલે છે એમાં કાંઈ ફેરફાર કર્યા વિના આગળ વધ્યા કરીએ છીએ તો આપણું દશા શું થવાની, એ વિચારવાનું છે. તો અહીંયા એ એક હિંમતની વાત કરી છે કે સાહસ કેવડું કર્યું. બીજી ગાથાની અંદરમાં બે ત્રણ ભાગ વિભાજન કરીને મારા સાહેબે લીધું. એક વિભાજન બીજું કર્યું, પામ્યા એમ અનંત એમ કરીને દ્રઢતા આપ કરાવે છે, વિશ્વાસ આપે છે, આપણે શ્રદ્ધા બંધાવે છે કે અમે કહીએ છીએ એટલે તમે સ્વીકારી લો અને તમારા મનમાં શંકા રહી જાય, આ તો કૃપાળુદેવે કહ્યું છે પણ પુરાવો ક્યાં છે? તો કે છે કે પામ્યા એમ અનંત, જે જે જીવો કોઈ પણ ધર્મકથા લો, જે કોઈ જીવો મોક્ષને પામ્યા છે એમની અંદરમાંથી આ વસ્તુ અવશ્ય જાણવા મળશે કે એમણે પોતાના સ્વછંદને છોડી અને સાચા માર્ગ ઉપર પુરુષાર્થ કરી અને મોક્ષની પ્રાપ્તિ કરી છે. ગમે તેની ધર્મકથા લેશો, મહાવીરનું ચરિત્ર લો કે ઋષભદેવનું લો, કૃપાળુદેવનું લો, લઘુરાજ સ્વામીનું લો, ગમે તેનું લો, એ જ લક્ષ્યમાં આવશે કે પોતાની માન્યતાને બાજુમાં કરીને આગળ વધી જાય. ગૌતમ સ્વામી જેવા ગૌતમ સ્વામી એટલા જ્ઞાનના મહાપંડિત એ કાળના અને પારંગત કહેવાય એની તોલે આવે એવો એના કાળમાં કોઈ બીજો વિદ્વાન પંડિત નહોતો. એ પણ જ્યારે મહાવીરના શરણમાં જાય છે ત્યારે સૌથી પહેલું કામ આ કર્યું, સ્વચ્છને છોડી દીધો, એના શાસ્ત્રોને એક બાજુ મૂકી દીધા, એની માન્યતાઓ મૂકી દીધી. પ્રભુ અત્યાર સુધી શાસ્ત્ર વાંચ્યા પણ જે વાત નહોતી સમજાણી એ આપના એક વચનથી મને સમજાઈ ગઈ, તો હવે મને એની નિરર્થકતા સમજાય છે. પ્રભુ આપ કહો તે ખરું. અને પ્રભુએ શું કર્યું એના શાસ્ત્રમાંથી એને સમજણ આપી અને જીવ પામી ગયો. આ બધી કેટલી બધી કથાઓ આપણને સૂચવે છે કે એક વખત આપણો પોતાનો આગ્રહ છૂટી જાય, માન્યતાઓ છૂટી જાય, સ્વસંદ ચેલો છૂટી જાય તો પછીનું કામ કેટલું સરળ છે. જે ગૌતમને મહાવીર પાસે પહોંચતા જીવનના જેટલા વર્ષો લાગ્યા એટલા વર્ષો એને મહાવીર પાસે પહોંચ્યા પછી મોક્ષમાં જવા માટે લાગ્યા નથી. વિચારો, મહાવીર સાથે પહોંચવામાં જ વાર લાગશે, સત્યને સમજવા જ વાર લાગશે. એક વખત સમજાય, સત્ય સમજાયું પછી સત્યના માર્ગે ચાલવામાં કોઈ અવરોધ નહીં આવે. આ ગડબડ બધી ત્યાં સુધી છે જ્યાં સુધી સત્યની સમજણ નથી આવી અને સત્યના ધારણ કરવા માટેની આપણી ગ્રાહકતા ઊભી નથી થઈ. ત્યાં સુધી આ ગ્રાહકતા જોઈએ, મારે સત્ય જોઈએ છે, મારું તે સત્ય નહીં, સત્ય તે મારું. આટલો ફેરફાર આવે ત્યારે કામ થાય. તો એ ક્યારે થાય? સ્વચ્છંદ છૂટે તો. સ્વચ્છંદને કારણે તે કહે છે કે હું કહું તે સાચું, અને સ્વચ્છંદ જાય તો એમ કે સત્ય તે સાચું, એ મારું. બસ આટલો ફેરફાર થઈ ગયો, એને માટેનું કામ થઈ ગયું. એને માટે કહે છે કે અહીંયા ધારણા બંધાવે છે, અનંતા જીવો આ પ્રકારે મુક્ત થયા છે અને તને પણ અમે એ જ માર્ગ આપીએ છીએ. જો તું સ્વચ્છંદ છોડીશ તો સાચા માર્ગે આવીશ, સાચા માર્ગે આવીશ તો સાચી સાધના કરીશ, સાચી સાધના કરીશ તો સાચું ફળ મળશે, મુક્તિનું મળશે. પછી કહે છે કે આ વચન કહેનાર પુરુષ, જ્યાં પાછી બીજી શંકા, તો કે ભાખ્યું જીન નિર્દોષ, એમ કરીને વાત કરી ધારણા બંધવામાં આપણને દ્રઢતા અપાવે છે. આ વાત અમે નથી કહેતા. કૃપાળુ દેજો આ પુરુષ એમ કહે છે કે અમે આ નથી કહેતા. ભાખ્યું જીની નિર્દોષ, આ ગાથા તો કૃપાળુ દેવની છે, એમણે કહ્યું અમે નથી કહેતા. ભાખ્યું જીની નિર્દોષ, વિતરાગ પરમાત્મા, સર્વ દોષથી મુક્ત રહિત એવા પરમ જ્ઞાની, પૂર્ણ જ્ઞાની એવા પુરુષોએ આ કહ્યું છે. અને એ વાત અમે તમને કહીએ છીએ, અમે અમારી વાત નથી કરતા. એટલે દ્રઢતા કરાવી છે કૃપાળુ દેવને, હજી તમે માનો કે ન માનો, જો મહાવીરને તો માનો છો, ચાલો એના નામ ઉપર પણ આ સ્વીકારો. કૃપાળુ દેવને આગ્રહ નથી કે મારી વાત માનીને તમે આગળ વધો. એ તો એમ કહે છે કે તમારે જેની વાત માનવી એની માનો, પણ સત્યને માનો, એને ગ્રહણ કરો અને એ માર્ગ ઉપર ચાલો, તમારું કલ્યાણ એમાં છે. વ્યક્તિની મહત્વ નથી, મહત્વ એ વ્યક્તિએ જે આપણને બોધ આપ્યો છે એના સાતત્યમાં મહત્વ છે, કે એનું સાતત્ય શું છે. એ જો એક વખત સમજાય તો કામ ઘણું સરળ થઈ જાય. એટલે ભાખ્યું જીંદોષ કહી અને આપણને વિશેષ દ્રઢતા કરાવે છે કે આ વિતરાગ પરમાત્માનો અભિપ્રાય છે, આ માત્ર અમારો અભિપ્રાય નથી. અને વિતરાગ પરમાત્માની ઓળખ આપતા અહીંયા મારા સાહેબે લખ્યું કે કેવા છે વિતરાગ પરમાત્મા, નિર્દોષ છે. રાગ દ્વેષ અને મોહ એમ ત્રણ પ્રકારના દોષથી રહિત છે. જેમની ચેતના રાગ રહિત હોય, દ્વેષ રહિત હોય, મોહ રહિત હોય, એ નિશ્ચિત અજ્ઞાન રહિત હોય જ. કારણ કે જો અજ્ઞાન હોય તો આમાંથી આ ત્રણેય રાગ દ્વેષ અને મોહ જાય નહીં. જ્યાં સુધી જીવમાં અજ્ઞાન ભરેલું હોય ત્યાં સુધી આ ત્રણ દોષમાંથી મુક્તિ મળે નહીં. અને એ તો મુક્તિ મળેલી છે, એનો અર્થ એ કે અજ્ઞાનથી મુક્ત છે, અર્થાત જ્ઞાની છે, પૂર્ણ જ્ઞાની છે. જેની ચેતના રાગ રહિત હોય, દ્વેષ રહિત હોય, મોહ રહિત હોય, એ નિશ્ચિત અજ્ઞાન રહિત હોય. અને જે અજ્ઞાન રહિત હોય એમના જ્ઞાન ઉપરના આવરણો તૂટી ગયા હોય અને સમગ્ર જ્ઞાન, સંપૂર્ણ અસ્તિત્વનું જ્ઞાન પ્રગટ થઈ ગયું હોય એવી અવસ્થા જેમણે પ્રાપ્ત કરી છે તેમણે કહ્યું છે કે અવશ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે અને આ રીતથી અનંતજીવો મોક્ષ પામે છે. કે કહેનાર પુરુષ એવો આવો છે, એનું વર્ણન કર્યું. એવા પુરુષની વાત માનવી કે ન માનવી એ અજીવે વિવેક કરવાનો છે. વ્યવહાર જીવનની અંદરમાં આપણને કોઈ એમ કહે કે ભાઈ તમારી આ શરીરમાં તકલીફ છે તો તમે એક કામ કરો, તમે મુંબઈ જાઓ, આ ડૉક્ટરને તમે જલ્દી એપોઇન્ટમેન્ટ તો નહીં મળે પણ છતાં તમે પ્રયત્ન કરશો તો 8-10 દિવસમાં વારો આવી જશે, મોટા ડૉક્ટર છે. ધારણા બંધાઈ ગઈ, મોટા ડૉક્ટર છે, 8-10 દિવસ સુધી એપોઇન્ટમેન્ટ ન મળતી હોય એટલે એની વળી પાછી વિશેષતા બતાવી, એટલે થોડીક શ્રદ્ધા બંધાણી. પછી હવે એની વાત એને બતાવો, ગયા બતાવ્યો, એમણે કહી નિદાન કર્યું, દવા આપી. ત્યાં આપણે જરાય વિરોધ નથી કરતા, કોઈ શંકા નથી કરતા, તરત સ્વીકારી લઈ છે, એની ચકાસણી કરવા ક્યાંય રોકાતા નથી, આપણે સ્વીકારી લઈ છે અને એના પ્રમાણે દવા ઉપચાર શરૂ કરીએ છીએ. એક ડોક્ટર ઉપર જેટલો વિશ્વાસ છે, એટલો વિશ્વાસ જો આ જીનેશ્વર ઉપર આવી જાય, આ જીવનું શું ન થાય વિચારો જ, એનું કામ કેમ ન થાય, કેમ એને મોક્ષ ન પામે, આટલો જરા વિચાર કરવાથી લક્ષમાં આવે છે. પેલો સંસારી જીવ છે, ડોક્ટર છે, ભલે એનું જે એની પાસે જ્ઞાન છે એમાં નિષ્ણાત છે, એની ના નથી, પણ આપણે સામા પક્ષે છીએ, સામા પક્ષે તો આપણે એના ઉપર જેમ વિશ્વાસ મૂકીએ છીએ એમ આના ઉપર કામ મૂકતા આપણે રોકાઈ જઈએ છીએ, કેમ અચકાઈએ છીએ, કંઈ સમજમાં. આપણે આપણી જાતને પ્રશ્ન કરવાનો છે, આ કોઈને માટેની વાત નથી, આપણે કલ્યાણ કરો તો આપણી જાતને પૂછવાનું, આ પુરુષે ખોટું કહ્યું છે એવું કાં આપણે સાબિત કરવું પડે, કાં આપણે સાબિત કરવું પડે કે આ જીનેશ્વર પરમાત્માએ વાત કરી છે એ સાવ ખોટી છે, તો કંઈ વાંધો નથી. પણ એ જ્યારે નથી કરી શકતા, એની વાત માનીએ છીએ, કહીએ છીએ કોઈને, અને સ્વીકારતા જ નથી, બસ વાંધો આટલો છે, હું માનું છું, આમને કહું છું, પણ હું સ્વીકારતો નથી, હવે આ વાત કેને કહેવી, હવે આ દોષ કેવડો. લોકોને કહેવા માટે આ જ વાત કરવાની છે, તો મારે સમજવા માટે આ વાતનો પ્રયોગ કરવો નથી. આ જીવની મોટામાં મોટી મુશ્કેલી આ છે, અને એ છે સ્વછંદ. આ સ્વછંદનું સ્વરૂપ છે, ન છોડી શકે. પછી વાત આગળ જઈને વાત કરે છે, એમાં હવે કહે છે કે સાધકે શરૂઆત ક્યાંથી કરવી, 170માં ઉપરનો પેલો પારા. પણ સૌથી પહેલા સાધકે શું કરવું, ક્યાંથી શરૂઆત કરવી, સમ્યક દર્શનની સાધના અને યોગની વિવિધ પ્રકારની સાધના કરતા પહેલા સાધકે સૌથી પહેલા શું કરવું જોઈએ, આ ગંભીર પ્રશ્ન લઈને પરમ કૃપાળુ દેવ વાત કરી રહ્યા છે. એનું એક કારણ એ છે કે આજ સુધીમાં અનંત જન્મોમાં અનંત પ્રકારની સાધનાઓ જીવે કરી છે અને છતાં નિષ્ફળ ગઈ છે. આ જન્મમાં આપણે આવીને પહેલા વહેલા સાધના નથી કરતા, અને એનું પ્રમાણ એ છે કે આપણને મનુષ્ય ભાવ મળ્યો છે. જે જીવાત્માએ ધર્મના માર્ગમાં કોઈ સાધના ન કરી હોય એને મનુષ્ય ભાવ ન મળે, એ તો ત્રણ ગતિની અંદરમાં ભટકતો જ હોય, એને આ પછી કે મનુષ્ય ભાવ મળે એવું ક્યાંય મેળ પડતો નથી. એણે ચોક્કસ ક્યાંક સાધના કરી છે, ભલે જેટલી થઈ એટલી, પૂરેપૂરી ન કરી શક્યો, પણ જે કરી એના ફળરૂપે એને મનુષ્ય ભાવ મળ્યો. કંઈક વિશેષતા હશે તો મનુષ્ય ભાવની અંદરમાં પણ આવા પુરુષનો યોગ મળ્યો, એમના વચનનો યોગ મળ્યો, આવા સત્સંગનો યોગ મળ્યો. આ બધું કેવી રીતે મળ્યું એ જ બતાવે છે કે પૂર્વે સાધના કરીને આવ્યા છે. આપણે બધા પૂર્વે સાધના કરીને આવ્યા છીએ, માટે અત્યારે અહીંયા બેઠા છીએ, નહીં તો આફ્રિકાના જંગલની અંદરમાં શિકાર કરતા હોત, મનુષ્ય ભાવ તો હોત કદાચ, પણ આપણી દશા ત્યાં હોત, અહીંયા ન હોત, તો આ ભેદ કેમ પડ્યો એ જ બતાવે છે કે પૂર્વની આપણી કંઈક સારાધના છે, સાધકપણું છે, એના પરિણામ રૂપે આપણને આટલી લબ્ધિ થઈ. હવે આટલે ઉપલબ્ધિ થઈ છે તો એ સાધનાને વધારે બળવાન કરીએ તો જે ભગવાન કહે છે મોક્ષ કેમ ન મળે. એક એક વાત જો સમજીએ, વિચાર કરીએ એના ઉપર, તો વાત સ્પષ્ટ થતી જાય, ખુલ્લી થતી જાય, આપણને પોતાના અંદરમાંથી જવાબ મળશે. એટલે ત્યાંથી કહ્યું કે શરૂઆત ક્યાંથી કરવી છે, સમ્યક દર્શનની જરૂર પડશે પણ શરૂઆત ક્યાંથી કરવી, એનો પેટો વિચાર કરતા. એટલે આ પણ એ જ કહે છે અહીંયા પણ, આ સ્વછંદ છે એ પણ શરૂઆત કરતા પહેલા એના પર વિચારણા કરી લેવી જરૂરી છે. સ્વછંદને સાથે લઈને ચાલશે તો ગમે તે જગ્યાએ સાધના છોડી દેશે, એ આગળ નહીં વધે, એ સ્પષ્ટ છે. આ ધરતી ઉપર કોઈ પણ જીવ એવો નથી કે જેણે અકામ નિર્જરા કરતો ન હોય, પુણ્યનો બંધ કરતો ન હોય, શુભ ભાવ કે શુભ પ્રવૃત્તિ કરતો ન હોય. વર્તમાનમાં ભલે તે નાસ્તિક દેખાતો હોય, છતાં પણ કોઈ જન્મમાં એણે ત્યાગ અને પરોપકારની સાધના કરી હશે. આ જગતના અનંત કાળમાં અનંતવાર અનંત પ્રકારની સાધના કરવા છતાં તે સફળ કેમ ન થયું, નિષ્ફળ કેમ ગઈ. જો આ વિચાર આવે તો એને લક્ષમાં આવે કે આ સફળતા કેમ નથી મળતી. અનંત અનંત કહેતા વિચાર આવે છે કે જેનો કોઈ આંક મૂકી શકાતો નથી, એની ગણતરી ન થઈ શકી, એવા અનંત જન્મ કર્યા, એમાં અનંતની બહાર મનુષ્યપણું પણ મળ્યું, આવા યોગ પણ મળ્યા. અત્યારે વર્તમાનમાં જે છે ને એવા યોગ મળ્યા. આનાથી પણ ઊંચા કોઈ પ્રત્યક્ષ સત્પુરુષના યોગ પણ મળ્યા. એનાથી પણ આગળ તીર્થંકર પરમાત્માની સમોસરમાં જઈને પણ બેઠો, ઘણું ઘણું કર્યું અને છતાં આ જીવ હજી પરિભ્રમણ કરે છે. શું ખૂટે છે? એ જે ખૂટતી વાત છે બતાવે છે. તારો સ્વચ્છંદ હજી તને રોકે છે, તારો મોહ તને રોકે છે, તારો અહંકાર તને રોકે છે. આ આવશે આમાં, આમાં ને આમાં ઘણી બધી વાતો આવશે, અહંકાર છે, મોહ છે, કેવી રીતે કામ કરે છે, પણ એ બધા સ્વચ્છંદના સ્વરૂપ છે એ સમજી લઈએ. વર્તમાનમાં ભલે નાસ્તિક દેખાતો હોય પણ કોઈ જન્મમાં તેણે ત્યાગ પરોપકારની સાધના કરી હશે. આ જગતમાં અનંત કાળમાં અનંતવાર અનંત પ્રકારની સાધના કરવા છતાં તે સફળ કેમ ન થઈ, નિષ્ફળ કેમ ગઈ? નિષ્ફળ કેમ ગઈ તે નેગેટિવ એપ્રોચ, અને સફળ કેમ ન થઈ તે પોઝિટિવ એપ્રોચ છે. એવું શું બાકી રહ્યું હતું જે આ જીવે નથી કર્યું? જ્યાં સુધી આ સ્પષ્ટ નહીં થાય ત્યાં સુધીમાં સાધનાનો પાયો નહીં નંખાય. મારા સત્ય સુધી સાધનાની શરૂઆત જ નહીં થાય. અને ઇમારત ચણવાય, પાયા વિનાની ઇમારત ચણશો તો એ ઇમારત ઊભી રહેશે ખરી? પાયો જ નહીં નખાય. એટલે વાતને સ્પષ્ટ કરવાની કહે છે. પછી નીચેના પારામાં આવીએ. હવે પહેલી કળી લે છે કે છે આટલી ચાર ચરણ છે એમાં પહેલું ચરણ રોકે જીવ શ્વસન, અને બાકીના ત્રણ ચરણની ચર્ચા કરી લીધી પણ રોક આને બાકી રાખ્યું, ડિપોઝિટ કર્યું. હવે કહે છે કે હવે એ આપણે લઈએ. તો શું કે રોકે જીવ શ્વસન તો આપણે આ કળી છેલ્લી લીધી. જરા માઇક આપો ને, મને અહીંયા તો અવાજ નથી આવતો, મને અવાજ પકડાતો નથી. હવે કોઈને પકડાય હોય તો કહો શું કહે છે, શું કહે છે? હે, નેગેટિવ અને પોઝિટિવ એપ્રોચ. અચ્છા અચ્છા. આપણે જેમ કહીએ છીએ ને કે નાસ્તિથી આમ કહ્યું ને આસ્તિથી આમ, અસ્થિ અને નાસ્તિ જેમ આપણે કહીએ છીએ એનો ઇંગ્લિશ ટ્રાન્સલેશન આ છે, નેગેટિવ અને પોઝિટિવ, એ વાત છે. માઇક રાખો તમે, તમે માઇક રાખો.
નેગેટિવમાં ખ્યાલ આવે છે પણ પોઝિટિવમાં કે છે સપોર્ટ કેમ નથી, એ પોઝિટિવ એપ્રોચ છે.
સમજવા માટે કે આ નિષ્ફળતા કેમ મળી, એટલે નિષ્ફળતાના નિષ્ફળતાને લક્ષ્યમાં રાખી અને સંશોધન કરવું એક, અને આ સફળતા મને કેમ ન મળી તો સફળતાને લક્ષ્યમાં રાખીને સંશોધન કરવું, એ રીતે એના એપ્રોચ બતાવ્યા છે કે બંને રીતે થાય, પરિણામ એક જ આવશે. નેગેટિવથી પણ, કારણ કે લક્ષ્ય એક જ છે, અને પોઝિટિવથી પણ લક્ષ્ય તો એક જ છે કે પરિણામ કેમ નથી આવ્યું, તો બંને રીતે વિચારતા એને લક્ષ્યમાં આવી જશે કે પરિણામ પરિણામ નથી આવતું. એની અંદરમાં કોઈ કારણ હોય તો અહીંયા જે બતાવે છે એ કારણ કે સત્યને સમજ્યો નથી, સત્યનું અવધારણ કર્યું નથી. જે કંઈ કર્યું સાધના એ બધી માત્ર પોતાની મતિકલ્પનાએ, માન્યતાએ, અથવા તો કોઈ કુગુરુનો દોરવાયો, કોઈ કુગુરુનો સંગ થયો એનો દોરવાયો એ ચાલ્યો છે, ભલે ભજરીક છે તો પણ નથી થયું. કોઈ આવા કારણ તો એકથી વિશેષ છે એ વિચારવાની વાત કરી. રોકે જીવ સ્વચ્છંદ તો પછી પ્રશ્ન શું? હાલો એ તો સમજાય. હા, એટલે પોઝિટિવ એપ્રોચમાં અત્યારે આવ્યા છીએ તો એ પણ સાથે, હા સાથે એ પણ વિચારવાનું છે. આવા પોઝિટિવ એપ્રોચ સાથે આ જીવે અનંતકાળમાં સાધના પણ કરી છે એ પણ સાથે કહી દીધું ઉપર, હા એ પણ કર્યું છે, અને છતાં પરિણામ નથી મળ્યું. પોઝિટિવ એપ્રોચ હોવા છતાં પણ સાવધાની બહુ અગત્યની છે. જો આજે અત્યારે આ હોલમાં બેઠા છીએ, પોઝિટિવ એપ્રોચમાં છીએ, આમ જ છે, બહાર નીકળ્યા પછી આપણો તો આપણો જીવનકાળ તો અહીંયા થોડો છે ને, બહાર વિશેષ છે. સ્વપ્ન દશા કોને કહેશું? સ્વપ્ન દશામાં તો આપણે હજી મુક્ત થયા નથી. હા, પણ સ્વપ્ન દશામાંથી આપણે હજી મુક્ત થયા નથી, કારણ કે સ્વપ્ન દશાનો અર્થ પારમાર્થિક દ્રષ્ટિએ કહીએ તો નરસિંહ મહેતાએ કહ્યો છે એમ, જાગીને જોઉં તો જગત દિશે નહીં અને ઊંઘમાં અટપટા ખેલ દેખું. તો જાગવું એટલે આત્માની જાગૃતિ. આત્મા જાગૃત થયો છે તો જગત દેખાતું જ નથી, જગત ઉપર દ્રષ્ટિ જ નથી, એનો લક્ષ્ય જ નથી. અને ઊંઘમાં એટલે જગત ઉપર દ્રષ્ટિ છે ત્યારે મારી ઊંઘ જ છે, હું જાગેલો નથી, ઊંઘતો છું, એટલે જગત બધું મારી સામે છે. હા, તો એ સરસ એમણે વાત કરી છે. તો બંને રીતે વિચારવાનું છે. પણ આપણે આપણી આ જાગૃત દશામાં આપણો જે કાળ જાય છે એ અલ્પ છે, અને વિશેષ સ્વપ્ન દશામાં આપણે જીવીએ છીએ. તો ક્રમથી જ્ઞાનીઓ એ કહેવું છે કે ક્રમથી જો આ વાત સમજણમાં આવી હોય તો જાગૃત દશાનો કાળ વધારતો જવાનો અને સ્વપ્ન દશાનો કાળ ઘટાડતા જવાનો. આ બંને કરતાં કરતાં એક લેવલ એવું આવશે કે જેની અંદરમાં જાગૃત દશાનું બળ વિશેષ હશે અને સ્વપ્ન દશાનું બળ મંદ થયું હશે. એ સમયે આ સાધક પછી સડસડાટ એની ગાડી ફૂલ સ્પીડમાં ચલાવશે. હા, એ કેવું છે?
હલો. હવે આમાં શું છે મૂળ વાત એમ કહેવા માંગે છે કે એક ની એક આપણી જે દ્રષ્ટિ છે, કોઈ એક જ બાબત છે, આપણી સાધના કેમ સફળ ન થઈ એને જો આપણે જોઈએ તો કેમ સફળ ન થઈ એ શબ્દ આપણે વાપરીએ એટલે આપણે અંદરથી જ નેગેટિવ એપ્રોચ ઉત્પન્ન થાય. અને એ જ વાતને આપણે એમ વિચારીએ કે બીજું લખ્યું છે પાછળ કે સફળ કેમ ન થઈ, ખાલી એટલો જ ફેરફાર કરીને એ જ વસ્તુને વિચારીએ ને તો અંદરથી પોઝિટિવ દ્રષ્ટિ ખુલી થાય. અને એમ આપણે એમ વિચારીએ કે નિષ્ફળ કેમ ગઈ તો અંદરથી આપણે ડિપ્રેશનમાં જાય, અને સફળ કેમ થઈ એમ વિચારીએ તો આપણે પોઝિટિવ દ્રષ્ટિ ખુલી થાય, એટલે આપણે એને રસ્તો આપણો ક્લિયર થાય. એમ વાત એકને એક બાબતને મૂલવવાની રીત બતાવવા માંગે છે, મને એવું લાગે છે.
બરાબર છે, બંને એપ્રોચથી સત્ય પામવાનું છે. એપ્રોચ ગમે તો લો પણ સત્યને પામવાનું છે, વાત તો એ જ છે. તો અહીંયા આગળ વધીએ. આ જીવ સ્વછંદનો ત્યાગ કરે, સ્વછંદનો પરિહાર કરે તો સ્વછંદ શબ્દને સમજી લઈએ. હવે પહેલાં તો આ સ્વછંદ શબ્દને સમજાવે છે મહારાજ. સ્વ અને છંદ બે શબ્દોની અહીંયા સંધિ છે. સ્વ કહેતા પોતે, છંદ કહેતા ટેવ, માન્યતા. આપણે હમણાં કહ્યું શબ્દ વાપરો ને રવાડે ચડી ગયો છે આ સ્વચ્છંદ. હા, આ બધું પણ અહીંયા મારા સાહેબે જરા સ્વનો અર્થ કરતા એમણે જરા સૂક્ષ્મતામાં લીધી કે સ્વનો અર્થ કરતા અહીંયા આપણે આત્મા નહીં લઈએ પણ આપણા દેહને આગળ કરવો પડશે. કારણ કે મોટે ભાગે આપણી વિચારણા દેહને સાથે લઈને કરીએ છીએ. હજી દેહથી મુક્ત એવો આત્મા આત્મા રીતે વિચારતો નથી ત્યારે એને અત્યારે મુખ્યતા આપી અને એ વિચારવાનું છે કે સ્વ એટલે આ મારી દેહની અંદરમાં રહેલી મારી વર્તમાન અવસ્થા, વર્તમાન પર્યાય, દેહના સંયોગમાં રહેલી મારી આ વર્તમાન પર્યાય એ છંદે ચડી ગયો છે અને એને કારણે થઈને મને સાચી સમજ આવતી નથી, સાચી વાત પકડાતી નથી, મારી સાધના સફળ થતી નથી. એ કહેવા માટે થઈને અહીંયા એ શબ્દનો કહ્યું કે આ ઠેકાણે સ્વરૂપ અર્થ નહીં લેવાય કારણ કે સ્વરૂપનું તેને ભાન નથી. તો સ્વછંદમાં સ્વ શબ્દનો શું અર્થ કરશો? સ્વમાં ઘણો જમેલો છે, મૂળમાં અનેક વૃત્તિઓનો સંગ્રહ છે, એ બધું લઈને એક સ્વરૂપ જે તૈયાર થયું તેને કહેવાય છે અહમ. અહીંયા સ્વમ એટલે અહમ, પોતાપણાની દેહમાં પોતાપણાની માન્યતા એ જીવનો અહમ છે. તો એ જ વાત છે કે પોતાપણાની માન્યતા એટલે દેહને આગળ સાથે લઈ અને પોતે વિચારણા જે કરે છે એમાં દેહને બાજુએ મૂકતો નથી, આમાં એનું કારણ હોય તો અહમ. આ એને સ્વતનો અર્થ અહીંયા બાળા સાહેબે લીધો અને એને કેન્દ્રમાં રાખી અને વિચારણા કરે છે એટલે એને કોઈ પ્રકારે આ વાત બેસતી નથી. સ્વ એટલે અહમ, અનંતકાળમાં સ્વરૂપનું ભાન આત્માને થયું નથી, પણ સ્વ એટલે અહમનું ભાન આત્માને જરૂર છે. જુઓ, આત્માને એનું ભાન છે, સ્વ એટલે અહમ એટલે એને ભાન છે. હા, છંદ એટલે નાદ, નાદ એટલે ટેવ, વૃત્તિ, આદત, એનું એ કરવાની, એનું એ ફરી વાર કરવાની. હા, આપણે કહીને ચેઇન સ્મોકર, ચેઇન સ્મોકર શું છે? એક સિગારેટ પૂરી થાય ત્યારે બીજી ચાલુ કરી દે, શું એનું એ ફરી વાર તરત જ, એમાં વચ્ચે એને આંતરો પણ પાલવે નહીં, એને ચેન ન પડે, આંતરો પડી જાય તો એ આ વારંવાર એને ફરી ફરી કર્યા જ કરવું, આ સ્વચ્છંદ છે. એક તો ખોટું છે અને ખોટું વારંવાર કરે તો શું થાય? ખોટું બળવાન થાય, ખોટું મજબૂત બને. અસત્યને વારંવાર પેલું કરીએ તો એ જ સત્યરૂપ લાગે, લાગે એ જ સત્યરૂપ. જેમ પેલી બ્રાહ્મણની કથા છે, ખભે બકરી લઈને જતો હતો અને ચાર જણાએ કહ્યું કૂતરું છે, કૂતરું છે, કૂતરું છે. હવે વારંવાર રિપીટેશન થયું એટલે એની આખી મતી ફરી ગઈ કે ના ના, મારી કંઈક ભૂલ છે, ખરેખર કૂતરું જોવું જોઈએ. ત્યાગ કરીને ચાલ્યો ગયો અને પેલા ઠગ લોકો નથી, બકરી જોતી હતી, પડાવી લીધી. આપણી આવી દશા ન થાય એ જોવાનું છે, આપણને સાવધાન એ કરે છે, આ સ્વચ્છંદનું સ્વરૂપ બતાવે છે. તો અહમનો છંદ, વૃત્તિઓ છે, શાસ્ત્ર જ્ઞાન છે, વિવિધ ક્રિયાઓ છે, તેમાં પોતાને ગમે, પોતાનું અહમ પોષાય, મનને પસંદ પડે, અહમના કેવા પ્રમાણે ગમે એવી પોતાની ઈચ્છા, પોતાનું ડાપણ, તે દોડતા દોડતા આ જીવે ઘણી મથામણ કરી છે પણ પાર નથી આવ્યો. કારણ કે જીવાત્માને સ્વરૂપનું જ્ઞાન નથી, એ સ્વ એટલે શું એ સમજતો નથી. જ્યારે કૃપાળુદેવ આત્મસિદ્ધિની શરૂઆત કરી ત્યારે આ ભૂલ જ પહેલા વહેલા બતાવી, પહેલી ગાથામાં જે સ્વરૂપ સમજ્યા વિના સ્વના રૂપને સમજ્યો નથી. સ્વરૂપ એટલે સ્વનું રૂપ, સ્વનું સાચું રૂપ શું? તો સ્વનું સાચા રૂપની ખબર નથી પણ આ ભ્રાંતિગત રૂપની ખબર છે. સ્વ એટલે આ હું, આ 60-70 કિલોનું બારદાન જે દેખાય છે એ સ્વ, અંદરમાં રહેલો આત્મા એ નહીં. જેણે આ દેહને જાણ્યો એ નહીં પણ આ દેહ તે સ્વ, આવી માન્યતા કરી અને દેહાધ્યાસને દ્રઢ કરતો ગયો એટલે એનો છેડો ક્યાંય મળતો નથી. તો એ કહે છે કે આમાં પોતાના અહમમાં મથામણ કરી પણ પ્રાર ન આવ્યો. કેમ? તો કે જીવાત્માને સ્વરૂપનું જ્ઞાન, પોતાના રૂપનું, પોતાના સ્વરૂપનું એને ભાન નથી. જો એ સ્વરૂપનું ભાન થાય તો કામ આગળ વધે, કારણ કે એને કારણે એના માટે મહેનત કરશે. આજે એમ કોઈ આપણને કહે કે ભાઈ તમે હમણાં એક કામ કરો, હમણાં બજારમાં ત્રીજી મંદી ચાલે છે, એમાં આ બજારની અંદરમાં આ 1, 2, 3, 4 શેર તમને કહું છું, આ શેર હમણાં લેવા જેવા છે અને આ શેર તમારી પાસે પડ્યા છે, કાઢી નાખવા જેવા છે. હવે એમણે કહ્યું એટલે કર્યું, એ એક વાત થઈ. અને પોતે જો એને જાણતો હોય, એનો એનો અંદરમાં અભ્યાસુ હોય તો વિચાર કરે કે આનો પાસ્ટ ટ્રેક રેકોર્ડ શું છે, આની પોઝિશન શું છે, અત્યારમાં લોકોની અંદરમાં રોજે રોજે સોદા પડે છે, એમાં લેવલ કઈ બાજુ છે, વેચનાર કઈ બાજુ છે, આ બધું જો એનો અભ્યાસ હોય તો પોતે નિર્ણય લેશે. પણ અભ્યાસ ન હોય તો કોઈ કહેશે એમ નિર્ણય લેશે. પણ નિર્ણય સાચો કે ખોટો એનું પરિણામ તો આપવાનું જ છે. નિર્ણય એક વખત નિર્ણય લેવાઈ ગયો પછી એ સાચા ખોટાની પોતાને ખબર હોય કે ન હોય, પરિણામ તો આવશે. એમાં જીવને પોતાના સ્વરૂપનું જ્ઞાન હોય કે ન હોય, પણ એમને સાધના કરશો તો સાધના પરિણામ તો આપવાની, એ સાધના પરિણામથી વંચિત નહીં થાય પણ પરિણામમાં ભેદ પડશે. સાચી સાધના હશે તો મુક્ત થશે, ખોટી સાધના હશે તો સંસારનું પરિભ્રમણ ચાલુ રહેશે, વર્ધમાન થશે, સંસારની વર્ધી થશે. કામ તો આપશે પણ આ કામ છે. તો એ વાતને એ કરી અને પછી કે છે કે અહીંયા પાંચ સત્તા કામ કરે છે. અહીંયા પાંચ સત્તા મહારાજ સાહેબ આપણને એ આની વિશેષ સમજણ આપવા માટે કહે છે. જો આ સ્વચ્છંદ ઉપર મહારાજ સાહેબે કેટલો ભાર મૂક્યો છે, કૃપાળુદેવ મૂક્યો છે એને મહારાજ સાહેબ બરાબર સમજ્યા છે, અને સમજ્યા છે એટલે એને અહીંયા વિશેષ ભાર મૂક્યો સમજાવવા માટે આપણને, કે આમાં પાંચ કારણો અમે તમને બતાવીએ કે પાંચ સત્તા કામ કરે છે. પહેલી સત્તા કીધી અજ્ઞાનની. જો સ્વચ્છંદ આપણે છોડવો છે, નિર્ણય કરીએ કે મારે આટલું વાંચ્યું આટલું સાંભળ્યું હવે નક્કી કર્યું મારે સ્વચ્છંદ છોડવો છે, પણ સ્વચ્છંદ છોડવા માટે કરવો શું તો કે એ મને ખબર નથી. આ અજ્ઞાન, આ અજ્ઞાનને કારણે સ્વચ્છંદ છોડી નહીં શકે. ભલે અંદર ભાવ છે કે મારે સ્વચ્છંદ છોડવું છે, જેવી રીતે કોકને કોઈ ધર્મકથા સાંભળીને પ્રવચનો સાંભળીને વૈરાગ્યનો ભાવ આવી ગયો એકાએક, અને નિર્ણય લીધો આ સંસાર અસાર છે, આમાં કંઈ જીવવા જેવું નથી, આમાં કંઈ રહેવા જેવું નથી, અને ભાવ આવી ગયો અને જઈને ઊભો રહ્યો મારે દીક્ષા લેવી છે, લઈ લીધી. પછી આગળ વધ્યો ત્યાં રોકાણો, કારણ કે ખબર નહોતી આ અજ્ઞાન યા કામ કરી ગયું. દીક્ષા તો લઈ લીધી, પણ દીક્ષા શું ચીજ છે, એનાથી મારે શું પ્રાપ્ત કરવું છે, મારી યોગ્યતા જોશે કે કેમ, કયા પ્રકારની જોશે, એનું પરિણામ જે કહે છે મને બોધનું પરિણામ મારે કેવી રીતે કરવું, આ કંઈ ખબર નથી, તો એ ત્યાં જઈને પણ અટકવાનો, ત્યાં જઈને પણ નવો સંસાર ઉભો કરશે, અથવા તો નાસ્તિક બનીને પાછો આવશે, સંસારમાં પાછો ભાગી જાય, એવા પણ દાખલા બન્યા છે બને. તો આ અજ્ઞાન જ્યાં જીવનું કામ કરે છે ત્યાં એ જીવનો પાર પામી શકતો નથી. એટલે પહેલું કારણ પાંચ કારણમાં બતાવ્યું કે એમાં અજ્ઞાન, અને પછી તો એક આપણને પેલી યજ્ઞની ને બધી બ્રાહ્મણોની વાત કરી છે, આપણે એમાં નહીં રહીએ, આપણે આગળ વધીએ કે એક જીવને રોકનારું પરિબળ તે અજ્ઞાન કહ્યું. બીજું કહ્યું વૃત્તિઓ. આ વૃત્તિઓ કંઈ આ જન્મની નથી, જન્મ જન્મની આ વૃત્તિઓ લઈને આવ્યા છે. કોઈ એક બાળક એક જ વર્ષનું છે, જોડિયા બાળકો છે, બે એક જ માતા પિતાના બે સંતાનો જોડિયા બાળકો છે જન્મમાં જ, અને બંને બાળકોની પ્રકૃતિ જુદી જુદી દેખાય છે. એક સ્વભાવમાં શાંત દેખાય છે અને એક એટલો બધો ચંચળ છે કે ક્યાંય શાંતિથી એક મિનિટ પગ વાળીને બેસતો નથી. કેમ આમ? આના પર વિચાર કરવો પડે આમ કેમ. એક દિવસે એક સમયે જન્મેલા કહેવાય એવા બે બાળકો, એક જ માતા પિતાના સંતાન, અને બંનેની પ્રકૃતિની અંદરમાં આવડો ભેદ કેમ? એક શાંત અને એક ઉછાણછળું, ચાય શાંતિથી બેસી ન શકે. આ બતાવે છે કે પૂર્વના સંસ્કાર લઈને આવ્યું છે, એટલે આપણી પાસે પણ આ સંસ્કાર અજ્ઞાનના સંસ્કાર અને પૂર્વના અનંતકાળના ભેગા લઈને આવ્યા છે. પણ જ્યાં સુધી એ લક્ષમાં નહીં આવે કે આ સંસ્કાર તે કુસંસ્કાર છે, ત્યાં સુધી આપણે એને પોષણ આપશું. જ્યારે ખબર પડશે કે આ સંસ્કાર તે કુસંસ્કાર છે ત્યારે એનો ત્યાગ કરશું. ડૉક્ટર જ્યારે કહે કે હવે તમે બીડી છોડો, નહીં તો પછી હવે તમારા માટે કેન્સર સિવાય કોઈ ઈલાજ નથી, અત્યારે તમને શ્વાસની તકલીફ થઈ ગઈ છે પણ આગળ જતા આ શ્વાસ દમમાં ફેરવાઈ જશે, અસ્થમા થઈ જશે, અથવા તો તમારા ફેફસા બધા જે છે ખલાસ થઈ જાય, ટીબી થઈ જશે, કાંઈ પણ એવું જ્યારે બતાવે જ્ઞાન થાય ત્યારે હવે એમ કે હવે મારે આ છોડવું છે. તો ક્યારે થયું? એને પોતાના દોષનું જાણપણું આવ્યું, દોષનું જ્ઞાન થયું. દોષનું જ્ઞાન થયું તો દોષ છોડવા માટે તૈયાર થયો. અહીંયા એ જ કેવું છે, અજ્ઞાન છોડવા માટે એ અજ્ઞાનને તો જાણવું તો પડશે, તો અજ્ઞાનને જ્ઞાન જ જાણે છે. મૃગજળ જોવે છે ને એમ જોવે છે કે ત્યાં પાણી છે, હું કહું છું ને પાણી છે, જાઓ તમે જો આ સામે દેખાય છે, ખોટું નથી બોલતો, સાચું બોલે છે, એને પાણી જ દેખાય છે, પણ ભ્રાંતિ છે એ એના લક્ષમાં નથી. જ્યારે એ વાત એને પકડાય ત્યારે એમ ખબર પડે કે ભાઈ આવા તો મૃગજળ આવા કાળમાં આવા સૂર્યના પ્રકાશમાં રેતી હોય, રણનો પ્રદેશ હોય, આવું બધું ભાષ્યમાન થાય, પણ એ ભ્રાંતિઓ ખરેખર ત્યાં પાણી હોઈ શકે નહીં. આ જ્ઞાન જ્યારે થાય ત્યારે એવા મૃગજળ પછી અનેક વાર જોશે ત્યાં રોકાશે નહીં કે પાણી લેવાની જાય. પણ જ્યાં સુધી એ ખબર જ્ઞાન નથી ત્યાં સુધી એ વારંવાર એ કર્યા જ કરશે. તો એક વખત આ વાત સમજાય એટલે શું છે, વૃત્તિઓ અને વાસના. વાસના ઉપર આપણે હમણાં ઘણી ચર્ચા થઈ ગઈ, બે ત્રણ દિવસ પહેલા વાસના, ઈચ્છા, તૃષ્ણા અને વાસના. તો આ વાસના જે છે અંદરમાં એ વસી ગયો છે, આમ જ છે, પછી બીજાની વાત સાંભળવા તૈયાર જ નથી. આ વાસના એટલી બધી માન્યતા દ્રઢ કરી દીધી હોય, ખોટી હોવા છતાં એ સત્ય. આ દેહ તે હું છું આ વાસના છે. આપણે આ વાસનાનું પ્રત્યક્ષ પ્રમાણ જોતો હતા, દેહ તે હું છું એ વાસના છે. દેહમાં આપણે વ્યાપી ગયા છે, આપણે દેહને બે ભિન્ન પદાર્થ છે એ વાત સ્વીકારવા તૈયાર જ નથી. આ વાસના છે, એ વાસના અને વૃત્તિઓ આપણા ઉપર, વૃત્તિઓની અને વાસનાઓની સત્તા છે અને એને કારણે થઈ. અને આ જીવને આ જે બીજું પરિબળ કીધું, પાંચ સત્તાઓમાં અજ્ઞાન, પછી આ વાસના, ત્રીજું પરિબળ કહ્યું મોહ અને કષાયોની સત્તા. મોહ પણ આ જીવને અનાદિથી છે, કારણ કે જીવે જ્યાં પણ કોઈ પણ પદાર્થ જોયો, જળ કે ચેતન, એના પ્રત્યે એને મોહ બુદ્ધિ કરી લીધી. જ્યાં પણ ગમતું એને જરાક સાતારું, કંઈક આંખને ગમે એવું, કાનને ગમે એવું, ઇન્દ્રિયોને ગમે એવું કંઈ પણ લાગ્યું એમાં એણે મોહ કર્યો, અને અણગમતી વાત આવી એના પ્રત્યે દ્વેષ કર્યો. બસ આ જ કર્યું અને હજી કરતા આવ્યા છે. આ મોહ અને મોહને વળવાન કરવા માટે થઈને સાધન કસાય, મોહને બળ આપવા માટે કસાય જોઈએ. ક્રોધ, માન, માયા, લોભ આ બધા મોહના જ સ્વરૂપ છે. મોહના કારણ, મોહની સંતતિ કહો તો ચાલે, અંદરમાં પડેલો મુખ્ય મોહ પડેલો છે. એટલે આપણને પરમાર્થમાં, જીન દર્શનમાં કહો, કૃપાળ દેવ કહો, બધાએ આ વાત મુખ્ય કરી છે કે દર્શન મોહ અને ચારિત્ર મોહ, આ બંને જે મોહ છે એ જીવને રોકનારું પરિબળ છે. એ મોહનું સ્વરૂપ ન સમજ્યા હોય ત્યાં સુધી ધર્મધ્યાનની પ્રવૃત્તિઓ થાય, વ્રત, જપ, તપ ઘણું બધું થાય, પણ કાર્યકારી ન થાય, સફળપણું ન થાય, કારણ કે અંદરમાં મોહનું સ્વરૂપ તો હજુ અકબંધ પડ્યું છે. એ કયા હવે જરા પણ ઓછું નથી થયું તો શું થાય? એમ અહીંયા એક આ પાંચ કારણમાં આ મોહ અને મોહની સાથે જોડાયેલી એવી કષાયની સત્તા એ પણ ત્યાં કામ કરી રહી છે. તમે ભલે ગમે તે માનતા હો પણ અધિકાર મોહનો છે, અધિકાર કષાયોનો છે, એ આપણને તાણી જાય છે, ખેંચી જાય છે, ભૂલ ભૂલવણીમાં નાખી દે છે. છેલ્લે કહીએ છીએ કે મારે ક્રોધ નહોતો કરવો અને થઈ ગયો. કેમ? તું બહારગામ ગયો તો થાય કેવી રીતે? પણ આ સત્તા કામ કરે છે. સત્તાએ કયા પ્રકારે કામ કર્યું? એ જ અનાદિના સંસ્કાર વત દ્રઢતા કરી છે એટલે એ કામ કરી જાય છે. એટલે વર્તમાનમાં આ જીવ બોજ પામવા છતાં એ બોધ કાર્યકારી થતો નથી. અંદરમાં પડેલી સત્તાઓ બળવાન છે એટલે ઉછાળા મારી મારીને બહાર આવે છે, આ જીવને રોકી દે છે, પાછો પાડે છે, આવું કામ થાય છે. એટલે મોહ અને કસાયોની સત્તા એને ત્રીજી એક સત્તા કીધી. ચોથી સત્તામાં અહંકારની સત્તા અને છેલ્લે પાંચમી સત્તામાં એણે વાત કરી કે પોતાનું ડાપણ દોડવાની સત્તા. અહીંયા મારા સાહેબે આનો અહીંયા વિસ્તાર કર્યો નથી. ચોથી અને પાંચમી સત્તામાં એને થોડો આપણી રીતે સમજવા માટે એમણે છોડી દીધો એવું લાગે છે કે અહંકાર, અહંકાર તો આ જીવને જ્યાં જીવો ત્યાં ડગલે ને પગલે ભરેલો જ છે. અહમભાવથી આ જીવ મુક્ત થતો નથી. અહમભાવથી રહિત નહીં, સ્વધર્મ સંચય નહીં, નથી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ધર્મ નિકાય, ક્યાં નથી અહંકાર કોઈ પણ વાતમાં. કારણ કે મારી વાત એ જ મારે બીજાના ઉપર ઠોકી બેસાડવી છે, આવો અંદરનો મારો અભિગમ છે. ત્યાં શું કામ કરે છે? અહમ કામ કરે છે. મારી વાત તમે ક્યાં સમજતા નથી, તમને આટલી વાત સમજાયું તોય સમજતા નથી. અરે પણ એ નથી સમજતા તેની પાછળ એનું કારણ હશે, પણ હું અકળાવું છું શાના માટે? મારી વાત છે અને એ નથી સમજતા. બીજાની વાત ન સમજ મને કાંઈ વાંધો નથી, ખ્યાલ આવે? આમની વાત ન સમજતા મારે કાંઈ કહેવું નથી, પણ મારી વાત તમે કેમ સમજતા નથી? આ અંદરનો મારો અહંકાર છે, આ અંદર રહેલો છે. એટલે મને અકળામણ થાય છે, વ્યાકુળતા થાય છે, એનું કષ્ટ પડે છે. એમના પ્રત્યે આગળ વધું તો રૌદ્ર ધ્યાનનો પણ ભાવ આવશે. હા, કેમ કે આ કંઈ સમજવા તૈયાર નથી. અંદરમાં અંદરમાં પહેલાં આર્ત ધ્યાન થાય ને પછી રૌદ્ર ધ્યાન થાય ને પછી તો એની કોઈ પરંપરા આગળ વધે તો ક્રોધના આવેશમાં આવી જવાય, એને ગમે તેવું કહી દેવાય. હ હા તમારામાં બુદ્ધિ નથી, તમારામાં સમજણ નથી, જાઓ તમારું એ કામ નથી. હા ક્યાં સુધી જાય આ જીવ? હા અહંકાર અંદર આ સંસ્કાર દૃઢ થયેલો ત્યાં સુધી જાય. તો અહીંયા અહંકારની સત્તા અને પાંચમી સત્તામાં કહ્યું પોતાની ઈચ્છા અને પસંદગી. આ છે ને સૂક્ષ્મ દોષ છે. આ જીવને જલ્દી લક્ષમાં નથી આવતો, પકડાતો નથી. પોતાની ઈચ્છા અને પસંદગી. આમ ઉપરથી એમ કહે કે ના ના આપણને એવું કાંઈ નથી, આપણને એવું કાંઈ નથી, અને છતાં એનાથી એ મુક્ત હોય જ નહીં. અંદરમાં ઈચ્છાઓનું જોર હોય, આમ થાય તો સારું, આમ જ થવું જોઈએ, આમ નથી કરતા એટલે બરાબર નથી. હવે પોતે ન્યાય કરે છે જગતનો, પોતાની ઈચ્છા પ્રમાણે થતું નથી એટલે અકળાય છે, વ્યાકુળ થાય છે. આ ઈચ્છાઓ છે. અને બીજું છે પસંદગી. હું કહું તે સાચું, મેં માન્યું તે સાચું, મારી પસંદગી બરાબર છે એનું આગ્રહ. આ બધા પરિબળો કે છે આ પાંચ સત્તાઓ કીધી, એ બધી આ પાંચ સત્તાઓ આપણા સ્વસંદને બળવાન કરે છે. એટલું જ નહીં, નવા નવા સ્વરૂપે સ્વસંદનું ગ્રહણ કરવું પણ થાય છે. કોઈ એક પ્રકાર બે પ્રકાર નહીં, અનંત પ્રકાર છે સ્વસંદના, તો અનેક પ્રકાર છે સ્વસંદના. એ નવા નવા સ્વરૂપે આવીને ગ્રહણ થાય અને એના કારણે આ જીવ સ્વચ્છંદને સમજી શકતો નથી, સાચા રૂપમાં સાચા અર્થમાં સમજી શકતો નથી. મને તમારો સ્વચ્છંદ દેખાય, મારો નહીં દેખાય. આ ભાઈ સ્વચ્છંદી છે, ગમે તેટલું કોઈ કહે છે પણ માનતા જ નથી. એમના કોઈ ઘરના કુટુંબના એમના બાપુજી આમ કે છે, એમના વડીલો આમ કે છે, એમના મિત્રો આમ કે છે, પણ રોજ શેર બજારમાં જઈને ઊભા છે, માનતા જ નથી. એમનો દોષ દેખાય, મને મારો નથી દેખાતો. આપણી મોટી મુશ્કેલી છે. જીવને પોતાનો દોષ જલ્દી લક્ષમાં ના આવે. શું થાય એમાં? પસંદગીની વાત આવે. પોતે એને ઉપર પસંદગી નાખી છે, આ મારું છે, આ બરાબર છે. ભાઈ એ દોષરૂપ એને ક્યાંથી લાગે? એ દોષ દોષરૂપ નથી લાગતા, એમ લાગે છે આ ગુણ છે. પોતે જેનો સ્વીકાર કર્યો એ ગુણ છે એમ માને છે. એક દ્રષ્ટાંત સાંભળેલું લઈને એક વાત કરું, આવા જ વાત ઉપર એમ કરેલી કે આપણી અવસ્થા બતાવી છે એને દ્રષ્ટાંતમાં, આપણે ક્યાં છીએ. પણ આ સુરેશભાઈ છે, એમને કોઈ બંધાણ નથી, સવારે ચા પણ પીતા નથી, બીડી નહીં, તમાકુ નહીં, કાંઈ નહીં. તો એમની એક માન્યતા છે કે જીવની અંદરમાં કોઈ પણ જાતના બંધાણ ન હોવું જોઈએ, અને એની માન્યતામાં સાચા છે, ખોટા છે એમ ન કહી શકીએ. કોઈને મનુષ્યને કોઈ જાતનું બંધાણ હોવું ન જોઈએ, સાચી વાત છે. કોટકભાઈ છે, એમને ચાનું બંધાણ છે. હવે બે નહીં માન, આ એમ કે છે એક પણ બંધાણ ન હોવું જોઈએ. અને કોટકભાઈ એમ કે છે કે ચા તો સામાન્ય કહેવાય, ચા કાંઈ બંધાણ ન કહેવાય, પણ આનાથી આગળનું કોઈ બંધાણ ન જ હોવું જોઈએ. આગળમાં હર્ષદભાઈને તમાકુનું બંધાણ છે, એમ કે ના એ તો ચાલે, આ કંઈ બહુ સામાન્ય છે, ઘણા લોકો લે છે, એ કંઈ બહુ મોટી વાત નથી. પણ દારૂનું ન હોવું જોઈએ, શરાબનું હોવું જોઈએ. અને શરાબીને પૂછશો તો એમ કે છે કરે આમાં કંઈ ખોટું જ નથી. હા આમ સૌએ પોતપોતાના વર્તુળ નક્કી કરી લીધા, પોતે જે વર્તુળમાં છે એનો સ્વીકાર એટલો બધો થયો કે એ કંઈ ખોટું છે એવું માનવા તૈયાર જ નથી. એ તો બરાબર છે, યોગ્ય જ માને છે, પણ એ વર્તુળની બહારના છે એ ખોટું કરી રહ્યા છે. ખ્યાલ આવે છે? આવી મુશ્કેલી છે. અને ખરેખર મોટા ભાગે જીવોની અંદરમાં આ જ મુશ્કેલી હોય. પોતે જે વાત માની છે એને પોતે જે વાતનો સ્વીકાર કર્યો છે, પોતાની ક્યાં છે એમાં પસંદગી આવી. પોતાની પસંદગી છે એની અંદરમાં એને દોષ દેખાતો નથી, પણ બીજાએ એ પસંદ કરેલું હોય એમાં એને દોષ દેખાય છે. આ આપણી એક મોટી મુશ્કેલી છે. એ જો લક્ષમાં આવે તો પણ અહીંયા પાંચ સત્તાની જે વાત કરી કે આ સ્વચ્છંદને પોષણ આપનારી, સ્વચ્છંદને બળ આપનારી આ બધી પાંચ સત્તાઓ છે. જો જીવ આના પર લક્ષ આપે અને ક્રમે કરી એમાંથી જો બહાર નીકળવાનો પ્રયત્ન કરે તો સ્વચ્છંદ મોડો પડે. પહેલાં નીકળી નહીં જાય સીધે સીધો, મોડો પડશે. જેમ એક લોખંડનો ટુકડો છે એના પર છીણી મૂકી હથોડાના ઘા કરે તો પહેલે હથોડે નહીં તૂટે, એ ધીમે ધીમે કરતાં પાંચ સાત દસ હથોડા માર્યા પછી એના ભાગ થવાના છે. ભલે મજબૂત છે લોખંડ છે તો પણ છીણી નથોડાના વારંવાર ઘા પડશે ત્યારે એમાં શ્વસન એવો મજબૂત છે એના પર વારંવાર ઘા પડશે ત્યારે જ શ્વસન જશે. એટલે પહેલા ઢીલો પડે મોડો પડે અને એક સમય આવે કે તૂટી જાય, કારણ કે આત્માની તાકાત પાસે એની તાકાત કંઈ નથી. આ જો અંદરમાં નિર્ધાર હોય તો એ કામ થાય, જ્યાં સુધી નિર્ધાર નથી થતો ત્યાં સુધી આ બધા બળ આપણા ઉપર સવાર થઈને બેઠા છે. જ્યારે આપણે એના પર સવારી કરશું ત્યારે કામ થશે. એ બળ પ્રાપ્ત કરવાનું છે. આપણે સૌ એવી ભાવના ભાવીએ જે પુરુષના આશ્રય બેઠા છીએ, જ્યાંથી આપણને એવું બળ મળે, વહેલી તકે આપણે શ્વસનથી કંઈક મોડો પાડી અને માર્ગે ચડીએ, એ જ અભ્યર્થના. ઓમ સુખદ અનંત સુસંત જય દિન રાત રહે સદા જાય.